તારીખ 27/10/1996 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર
107. કૃપાળુદેવના વિષયમાં ગુરુદેવ શ્રી પોતાના ભાવો અહીંયા વ્યક્ત કરે છે. શ્રીમદજીને તે વખતના દ્રવ્ય ક્ષેત્ર કાળની ખબર હતી, તેથી બહુ જાહેરમાં આવ્યા ને શું કહે છે. વર્તમાન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે, તે જ્ઞાની પુરુષને જાહેરમાં આવવા માટે અનુકૂળ નથી. જાહેરમાં આવવા માટે અનુકૂળ નથી એટલે શું કે વર્તમાન પરિસ્થિતિમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ધર્મ દારિદ્ર્ય ઘણું પ્રવર્તે છે. શું પ્રવર્તે છે? ધર્મ દારિદ્ર્ય ઘણું પ્રવર્તે છે. એ પરિસ્થિતિમાં કોઈ પણ ધર્માત્મા જ્ઞાન દશાને પ્રાપ્ત હોય તો એ જાહેરમાં આવવાનું પસંદ કરે નહીં. દ્રષ્ટાંત લઈએ તો કે જેમ કોઈ આદિવાસીમાં કોઈ રાજા જઈ પડે અને એને અનેક પ્રકારના દાગીના અલંકારો પહેર્યા હોય, એકલા જઈ ચડ્યા હોય તો શું થાય દશા એને? આદિવાસીઓ ભેગા થઈને લૂંટી લે. એમ ધર્મ દારિદ્ર્ય એટલું પ્રવર્તે છે કે જ્ઞાની જાહેરમાં આવવાનું પસંદ કરે નહીં. એક પત્રમાં કૃપાળુદેવ લખે છે કે અમારે તો સૌની વચમાં અજ્ઞાની થઈને રહેવું છે. શું લખ્યું? અમારે તો અજ્ઞાની થઈને રહેવું છે, કેમ કે કોઈ માનપાનની અપેક્ષા અમને નથી કે કોઈ બીજી ચીજની અપેક્ષા નથી. સારો નથી, ઉતરતો છે કાળ તો બધો ઉતરતો છે. તેમણે કહ્યું છે કે મારું લખાણ, મારું શાસ્ત્ર, શાસ્ત્ર પણ શબ્દ વાપર્યો છે, મારું લખાણ, મારું શાસ્ત્ર મધ્યસ્થ પુરુષો સમજી શકશે, જે આત્મકલ્યાણના ચાહક હશે એ જ સમજી શકશે, વિચારી શકશે. મહાવીરના કોઈ પણ એક વાક્યને યથાર્થપણે સમજો, ભગવાન મહાવીરના એ પણ વચનને જે તમને વર્તમાન યોગ્યતામાં હિતકર થતું હોય એવું એક પણ વચન હોય એને બરાબર યથાર્થપણે સમજો, એટલે આત્મામાં એની અસર પહોંચે એ રીતે સમજો. યથાર્થનો અર્થ એ છે, યથા અર્થ એટલે તમારું વર્તમાન પ્રયોજન, અર્થ નામ પ્રયોજન, એ પ્રયોજન સિદ્ધ થાય એવી રીતે સમજો. શુદ્ધાંતકરણ વિના વિતરાગના વચનોને કોણ દાદ આપશે? અંતકરણની શુદ્ધિ વિના આ વિતરાગ વચનો અંદરમાં ઉતરી શકે એમ નથી. અંતકરણની શુદ્ધિ ક્યારે થાય? કે જીવ પરિભ્રમણની વેદનામાં આવે ત્યારે, એ પેલા ન થાય. સરખાઈની વેદના આવે ત્યારે અંતકરણની શુદ્ધિ થાય. આ બધા અંતરના ઉદ્ગાર હતા, આ બધા એમના અંતરના ઉદ્ગાર હતા. વળી હાલમાં શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર વંચાય છે. ગુરુદેવ પોતે સમયસારજી શાસ્ત્રનું સ્વાધ્યાય પ્રવચન જાહેરમાં કરતા હતા. તેની પ્રભાવના કરનાર પણ શ્રીમદ રાજચંદ્રજી હતા. એ પ્રભાવના એમણે એમના સમયમાં શરૂ કરેલી. એ શાસ્ત્રો તો દિગંબર સંપ્રદાયનું ભંડારામાં જ હતું, બહાર લોકો કાઢતા નહોતા. એ શ્રીમદ રાજચંદ્રજીએ પરમશ્રુત પ્રભાવક મંડળની સ્થાપના કરી અને અનેક શાસ્ત્રોનું પ્રકાશન શરૂ કર્યું. એમાં સમયસારજી શાસ્ત્રનું પણ પ્રકાશન થયેલું. તે પ્રભાવના કરનાર પણ શ્રીમદ રાજચંદ્રજી હતા. પોતાની હયાતીમાં જ તેમણે પરમ શ્રુત પ્રભાવક મંડળની સ્થાપના કરી. તેમનો ઉદ્દેશ મહાન આચાર્યોના આગમ શાસ્ત્રો સંશોધિત કરીને છપાવવાનો હતો. તેમનો ઉદ્દેશ શું હતો? એની અંદર મંડળની સ્થાપના કરવા પાછળ ઉદ્દેશ શું હતો? કે મહાન આચાર્યોના આગમ છે એ શાસ્ત્રોને સંશોધિત કરી એટલે ક્યાંય પણ રસોઈ દીર્ઘયની પણ ભૂલ ન રહીએ, એમ કે કોઈ ગાથા રહી ગઈ હોય, કરી હોય, ક્યાંય ચૂકાઈ ગઈ હોય તો એ બધું બરાબર સરખું કરીને વ્યવસ્થિત કરીને છપાવવાનો હતો. તે મંડળે 19 વર્ષ પહેલાં 1000 સમયસારજી શાસ્ત્ર, ગુરુદેવ જરા 1996માં પ્રવચન કરી રહ્યા છે, એ પહેલાંના 19 વર્ષ એટલે 1977 લગભગ લઈ લેવું, 1977માં 1957માં એમનો દેહાંત થયો. પછી પરમશ્રુત પ્રભાવક મંડળમાં પ્રકાશન ચાલુ રહ્યું. 1000 સમયસારજી શાસ્ત્ર આચાર્યવર શ્રી કુંદકુંડ ભગવાન રચિત મહાસૂત્ર છપાયું. મહાસૂત્ર કહ્યું છું, એ બધી ગાથાઓને મહાસૂત્ર કહે છે, છપાયું. એ શાસ્ત્ર હાથે લખેલું, તેમના હાથમાં લીંબડીમાં જ્યારે પહેલું આવ્યું, જે પહેલું લીંબડીમાં આવેલું કહે છે, લીંબડીમાં હશે ત્યારે પહેલું એમના હાથમાં એ શાસ્ત્ર હાથે લખેલું શાસ્ત્ર આવ્યું, હસ્તલિખિત પ્રથ, ત્યારે 2 પાના ફેરવતા જ રૂપિયાની ભરેલી થાળી મંગાવી, સીધી ચાંદીના રૂપિયા હતા, નોટો નહોતી, ત્યારે રૂપિયાની ભરેલી થાળી મંગાવી, જેમ હાથમાં હીરો આવ્યો તેની ઝવેરી પરીક્ષા કરે તેમ આખા જીન શાસનનું રહસ્ય શ્રી સમયસાર હાથમાં આવતા જ પૂર્વના સંસ્કારનો અપૂર્વ ભાવ ઉલશ્યો અને તે અપૂર્વ પરમાગમ શાસ્ત્ર લાવનાર ભાઈને શ્રીમદજીએ ખૂબ ભરીને રૂપિયા આપ્યા. બહુમાન કર્યું શાસ્ત્રજી આવ્યું, એનું બહુમાન કર્યું. શાસ્ત્રજીના દર્શન થયા ત્યારે કેટલો ભાવ ઉલશ્યો. આ કૃપાળુ દેવની શાસ્ત્ર ભક્તિ કેવી હતી એનો પ્રસંગ પરિણમો છે. શું રૂપિયાની કિંમત નથી, ભાવની કિંમત છે એની અંદર. એ વખતે તો 1 રૂપિયો પણ કોઈ ભાંગતા નહોતા. ગાડાના પૈડા જેવો રૂપિયો દેખાતો હતો, ખૂબ ભરીને રૂપિયા આપ્યા લાવનારને. એ તો એ જમાનામાં એની કિંમત બહુ મોટી થઈ અને ખરીને જ્યારે પહેલું શાસ્ત્ર તેમના હાથમાં આવ્યું અને જ્યાં 2 પાના ફેરવા ત્યાં રૂપિયા ભરેલી થાળી મંગાવી, થાળીમાં રૂપિયા કાઢો, ત્રાસ હશે, થાળી કોક મોટી થાળી હોય ત્રાસ હોય એમાં. અને જેમ હાથમાં હીરો આવ્યો તેની ઝવેરી પરીક્ષા કરે તેમ આખા જીન શાસનનું રહસ્ય શ્રી સમયસાર હાથમાં આવતા જ એમને જ્ઞાન થયું, એમ કે છે. શું સમયસારથી એમને જ્ઞાન થયું, પૂર્વના સંસ્કારનો અપૂર્વ ભાવ ઉલશ્યો અને તે અપૂર્વ પરમાગમ શાસ્ત્ર લાવનાર ભાઈને શ્રીમદજીએ ખૂબ ભરીને રૂપિયા આપ્યા. એ પુસ્તક છપાય એવી તેમની ખાસ ઈચ્છા હતી, પોતાને ઉપકારી થયું છે એટલે એમની ખાસ ઈચ્છા હતી કે આ પરમાગમ છપાય. શું એ રીતે 19 વર્ષ પહેલા શ્રી સમયસારની પ્રભાવના તેમની મારફત થઈ. 1996 પહેલાના 19 વર્ષ લઈ લેવા. તે પરમાગમ શાસ્ત્રનો હાલ કાઠિયાવાડમાં સારા પ્રમાણમાં લાભ લેવાય છે, ગુરુદેવના નિમિત્તે લેવાય છે, પણ એમનો કે મારા નિમિત્તે લેવાય છે, પણ અત્યારે બધા ઘણા લાભ એનો લે છે, એ પરિસ્થિતિ ચોખ્ખી છે. શ્રી સમયસારજીના કરતા શ્રી કુંદકુંડ આચાર્ય દિગંબર નગ્ન મહાસમર્થ મુનિ હતા એ વાત તો અત્યારે ઘણી ગુરુદેવના કૃપાથી પ્રસિદ્ધ થઈ ગઈ છે કે કુંદકુંદ આચાર્ય કોણ હતા? મહાસમર્થ મુનિરાજ હતા. મુનિરાજ હતા અને આચાર્ય પણ હતા. તે આ કાળે જાતે મહાવીર ક્ષેત્રમાં સાક્ષાત ત્રિલોકનાથ સર્વજ્ઞ ભગવાન સિમંદર પ્રભુ પાસે ગયા હતા. ગુરુદેવ જ્યારે ત્યાં હતા મહાવીર ક્ષેત્રમાં, એ દિવસોમાં કુંદકુંડાચાર્ય દેવ ત્યાં પધારેલા અને બીજી બેનશ્રીને જાતે સ્મરણ જ્ઞાનમાં એ બધું ચિત્ર સ્પષ્ટ થઈ ગયેલું જ્ઞાનની અંદર. ત્યાં તેમણે 8 દિવસ સમવસરણ એટલે ધર્મસભામાં ભગવાનની વાણી સાંભળી અને ત્યાં 8 દિવસ રોકાયેલા. હવે એ તો બધું પરોક્ષ વાત છે, કોઈ કંઈ ભાઈ કેમ માનવું, આવી વાત અમારે કેમ માનવી, પણ એ તો કહેનાર ઉપર વિશ્વાસ મૂક્યા સિવાય ત્યાં બીજો કોઈ ઉપાય નથી. ત્યાંથી આવી સમયસાર ગ્રંથની શ્લોકબદ્ધ રચના કરી મહાવીર ક્ષેત્રથી આવીને તેમણે આ બધા શાસ્ત્રોની રચના કરવાનું શરૂ કર્યું. હા, એ પ્રવચન સાર પહેલાં રહીશું એમ કહેવાય છે કે પહેલાં પ્રવચન સાર, પ્રવચન સાંભળીને આવેલા ને ભગવાન સિમંદરનાથના પ્રવચનો સાંભળીને આવેલા ને દિવ્ય ધુનીમાં, એટલે પહેલો ગ્રંથ એમણે પ્રવચન સાર રચ્યો એમ કહે છે. પછી બુદ્ધિવાળા તો તર્ક બહુ લડાવે, હં, કે એમણે ક્યાંય પણ સિમંદર ભગવાનને નમસ્કાર કેમ કર્યા નથી ત્યાં જઈને આવ્યા, તો મહાવીર ભગવાનને નમસ્કાર કર્યા છે. હં, વર્તમાન જે જીન શાસન પ્રવર્તક છે એવા જે મહાવીર સ્વામી, એમણે નમસ્કાર કર્યા છે માંગલિકમાં, સિમંદર ભગવાનનું નામ કેમ નથી લીધું ત્યાં જઈને આવ્યા પછી? આવો બધો તર્ક લડાવનારા લડાવે છે. હં, પણ એ તો જે સહેજે આવ્યું તે આવ્યું, એમાં કોઈને કાંઈ દેખાડો એમને નહોતો કરવો કે હું સિમંદર ભગવાન પાસે જઈને આવ્યો છું, આ બન્યું છે એને એવી કોઈ પોતાની મહિમા વધારવાનો એમને કોઈ વિકલ્પ ન હોય. બનવા જોગ છે ને નામ આવે અને આવી જાય તો આવી પણ જાય. શું ત્રણેયકાળના કયા? ત્રણેયકાળના તીર્થંકરો એમાં આવી ગયા. એક તીર્થાદિનાથને નમસ્કાર કરે એટલે ત્રણેય કાળના અર્યંતો એમાં આવી ગયા, કોઈ કોઈ બાકી રહ્યા નહીં. શું કહે છે? ત્યાં તેમણે 8 દિવસ સમોસરણ એટલે ધર્મસભામાં ભગવાનની વાણી સાંભળી. ત્યાંથી આવી સમયસાર ગ્રંથની શ્લોકબદ્ધ રચના કરી તે સમયસાર શાસ્ત્રની આ કાળમાં પ્રથમ જાહેરાત કરાવનાર શ્રીમદ રાજચંદ્રજી છે. અત્યારના વર્તમાનમાં જો સમયસારજીની જાહેરાત, ગુરુદેવ એમ નથી કહ્યું મેં જાહેરાત કરી છે, શ્રીમદ રાજચંદ્રજીએ જાહેરાત કરી છે. ત્યાંથી શરૂ થયું છે અને પોતાને પણ એ પરમશ્રુત પ્રભાવક મંડળની પ્રતાત્મા આવેલી. એમને કહ્યું કે મારા પહેલાં પણ કોઈ મહાત્માએ આ શરૂઆત કરી દીધી આ શાસ્ત્રને પ્રસિદ્ધ કરવાની, માટે તેમનો અનંત ઉપકાર છે. એટલે ઉપકાર માન્યો અહીંયા, માટે તેમનો અનંત ઉપકાર છે. કેટલો ઉપકાર છે? અનંત ઉપકાર. હવે આ અતિશયોક્તિ કરી કે સાચું કહ્યું? ભાવ તો આવી ગયો અને ગણતરીની દ્રષ્ટિએ પણ બરાબર છે, કેમ કે જે અનંત લાભ કરે તેનો ઉપકાર પણ અનંતો જ ગણાય. અનંત લાભ કેવી રીતે? કે એ સમયસારથી ગુરુદેવશ્રીને જ્ઞાન થયું તો અનંત દુઃખ જશે અને અનંત સુખની પ્રાપ્તિ અર્યંત અવસ્થામાં થશે. થશે કે નહીં અનંત લાભ? હે, અને અનંત સંસાર ટળશે. તો અનંત લાભ થયો, અનંત લાભ થયો તો અનંત ઉપકાર માને, એમાં કાંઈ અતિશયોક્તિ બિલકુલ નથી. માટે તેમનો અનંત ઉપકાર છે, તેનો લાભ અત્યારે ઘણા ભાઈઓ બહેનો લે છે. ત્યારે જે બધા મુમુક્ષુ સમયસાળનો લાભ લે છે તે શ્રીમદજીનો જ ઉપકાર છે. મારો ઉપકાર છે એમ નથી કહેતા, એ કોનો ઉપકાર છે? શ્રીમદજીનો ઉપકાર છે એમ કહે છે. હાલમાં તેની 2000 પ્રત ગુજરાતીમાં છપાઈ છે. 1996માં છપાવાનું શરૂ કરેલું પહેલી આવૃત્તિ 2000 પ્રત. તેનો લાભ લેનારને પણ શ્રીમદ ઉપકારી ગણાય, શ્રીમદજી જ ઉપકારી ગણાય. શરૂઆત એમણે કરી છે, ત્યાંથી શરૂઆત થઈ છે, માટે એ ઉપકારી ગણાય. એવું કેટલી બધી વાત લે છે. શું કેમ કે શાસ્ત્ર મળ્યું ત્યારે એમાંથી એમાંથી અનુવાદ એમાંથી કર્યો છે, એ હિન્દીમાં મળ્યું. તો એ હિન્દીમાં શીતલ પ્રસાદજીનો અનુવાદ હતો, હિન્દીમાં હિન્દીમાં શીતલ પ્રસાદજી અનુવાદ કર્યો છે પહેલો. એ ગુરુદેવશ્રીને મળ્યું, પછી ગુજરાતીમાં અનુવાદ કર્યો, એ ગુજરાતીમાં પછી છપાવવાનું શરૂ કર્યું. પણ એ શ્રીમદજી ઉપકારી ગણાય. આ મંગલાચરણમાં જ સમ્યક દર્શનના ભણકાર છે, જે મંગલાચરણનું પહેલું છે ને, ઓ શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિત કરમ, એ મંગલાચરણમાં સમ્યક દર્શનના જ ભણકાર છે. તેમાં સત્પુરુષની પ્રતીતિ અને તેમના સદુપદેશ વચનામૃતનું બહુમાન છે. એમાં સત્પુરુષ પ્રત્યેની ઓળખાણપૂર્વકની પ્રતીતિ અને તેમના જે સદુપદેશરૂપ વચનામૃત છે એમનું બહુમાન કરવામાં આવ્યું છે. તીર્થંકર ભગવાનની દિવ્ય વાણી અનંત ઉપકારી છે. એ તીર્થંકર ભગવાનની જે વાણી છે એ અનંત ઉપકારી છે, સર્વને હિતકારી છે. તીર્થંકર ભગવાનની જે દિવ્ય વાણી છે તે અનંત ઉપકારી છે અને સર્વને હિતકારી છે. તેમજ મુનિની મુદ્રા શાંત ઠરી ગયેલી અને વિતરાગી હોય છે. એ મંગળાચરણની વાત કીધી, પછી સત્પુરુષની વાણીનું બહુમાનનું વચન વચનામૃતનું બહુમાન લીધું. પછી તીર્થંકર ભગવાનની વાણીને કહે છે કે તીર્થંકર ભગવાનની દિવ્યવાણી અનંત ઉપકારી છે, સર્વને હિતકારી છે, તેમજ મુનિની મુદ્રા શાંત થઈ ગયેલી અને વિતરાગી હોય છે. હવે સત્સમાગમનો અર્થ કહેવાય છે કે સત જેનું શ્રવણ છે, સત જેનો વિચાર છે અને સત્સંગનો જેને પ્રેમ છે, સત્સંગની રુચિ છે. શું? એ સતનું શ્રવણ કરે છે, સતનો વિચાર કરે છે અને જેને સત્સંગની રુચિ હોય છે તેને શ્રુતિ ચેતના જાગ્રત કર્મ હોય છે. શ્રુતિ ચેતના એટલે સુષુપ્ત ચેતના. શું? અનાદિકાળના અજ્ઞાન અંધકારમાં મોહનિંદ્રામાં સૂતેલા ચેતન આત્માને સ્વરૂપમાં જાગ્રત કરનાર છે એ સત્પુરુષના વચનામૃત કેવા છે? શું? કે અનાદિકાળના અજ્ઞાન અંધકારમાં મોહનિંદ્રામાં સૂતેલા ચેતન આત્માને સ્વરૂપની જાગૃતિ લાવનાર છે. એ વચનોની અંદર એવું નિમિત્તત્વ રહેલું છે, એ સત્પુરુષના વચનોમાં એવું નિમિત્તત્વ છે. જેને જ્ઞાન નથી થયું, અનુભવ નથી થયો, તેના તે જ શબ્દો હોય તો પણ એમાં એવું નિમિત્તત્વ નથી. જો શબ્દો તો પૂતગળ છે પણ અહીંયા નિમિત્તત્વ ફરી જાય છે, નિમિત્તત્વ ફરી જાય છે એવું છે. આજે ઉપર આવી ગયું કે અત્યારે એમ કે આ કાળે સમયસારની જાહેરાત કરનાર શ્રીમદ રાજચંદ્રજી હતા, માટે તેમનો અનંત ઉપકાર છે એવા જે ગુરુદેવના વચનો છે એ ઘણા મુમુક્ષુઓ આપણા મુમુક્ષુઓને ખબર નથી. પણ આ તો 56 વર્ષ પહેલાં લખાયેલી વાત ડોક્યુમેન્ટરી પ્રૂફ છે. કે ગુરુદેવ છે કેવો કેટલો ઉપકાર માન્યો છે, કૃપાળુ દેવનો ગુરુદેવ શ્રીએ કેટલો ઉપકાર, એટલે આપણા ઉપકારીના એ અનંત ઉપકારી છે એ વાત ઘણા મુમુક્ષુઓ જાણતા નથી. અને અત્યારે પણ આપણે સમયસર વાંચીએ છીએ એ પણ એમનો શ્રીમદજીનો ઉપકાર છે એમ ગુરુદેવ કહે છે. ગુરુદેવનું વચન આપણે માન્ય કરવું, હવે તમારા હાથમાં અત્યારે આ સમયસર આવ્યું છે એ પણ એમનો ઉપકાર છે. કેમ કે ત્યાંથી એવી પરંપરા મારા હાથમાં ના આવ્યો, એટલે મારા હાથમાં ના આવ્યો તો તમારા હાથમાં આવત ક્યાંથી, એ વિષય જરા વિશેષ છે એટલે ફરજ થોડી એને એમ્ફેસાઇઝ કરવા જેવું છે. આવી વાત આ 56 વર્ષ પહેલા પણ આપણા પ્રકાશનમાં છપાયેલી છે. ગુરુદેવજીએ બહુ આદર કર્યો છે, અનંત ઉપકાર કરીને ગણી કહીને ઘણો આદર કર્યો છે. જેમ મોરલીના નાદે સર્પ ડોલે છે તેમ આત્માની વાત સાંભળતા જ મુમુક્ષુના હૃદય ડૂલી ઉઠે. જેને આત્માની રુચિ છે એવા જે મુમુક્ષુ એને તો આત્માની વાત સાંભળતા એના હૃદયમાં ઘણી જ અસર પહોંચે છે, હૃદય ડૂલી ઉઠે છે એટલે એને ઘણી અસર પહોંચે છે. સુતી ચેતના જાગ્રત કોને થાય, સુતેલી ચેતના જાગ્રત કોને થાય કે પાત્ર હોય તેને, જે પાત્ર હોય એને સુતેલી ચેતના જાગ્રત થાય. પાત્ર હોય તેને સત્સમાગમ હોય અને આત્મજ્ઞાન ન થાય તેમ ન બને. પાત્ર હોય એને સત્સમાગમ એટલે જ્ઞાની પુરુષનો સમાગમ થાય અને એને આત્મજ્ઞાન ન થાય એમ બને નહીં, એ વસ્તુસ્થિતિ છે. પારસમણી કાટવાળી ડાબલીમાં હોય તો કાટ લોઢાનો સ્પર્શ થવા દે નહીં, તેમ જો જીવમાં પોતામાં પાત્રતા ન હોય તો સત્સમાગમ કે સદગુરુ શું કરે, કે તીર્થંકર હોય તો પણ શું કરે. અને આપણો જીવ પણ અનંતવાર સમુસરણમાં જઈ આવ્યો છે પણ કાટવાળી ડાબલી રાખીને ગયો છે, એટલે એમને એમ અનંતવાર એ બધા ઉત્કૃષ્ટ યોગને નિષ્ફળ કર્યા છે. હા, એ પાત્રતા તો મૂળ વસ્તુ છે. પાત્રતા વગર તો બધું નકામું, તીર્થંકરનો યોગ નકામો જાય, જ્ઞાની પુરુષનો યોગ નકામો જાય, એ પરિસ્થિતિ ઊભી થાય છે. એ તો બધા જ્ઞાનીઓનો એક જ મત છે, કોઈનું વક્તવ્ય વિશેષ આવે, કોઈનું વક્તવ્ય ક્યારેક ઓછું આવે, પણ મત તો બધા જ્ઞાનીઓનો એક જ છે, અનંતા જ્ઞાનીઓનો એક મત છે. સદગુરુ મળ્યા પણ જ્ઞાન થયું નહીં, વિમળ બની નહીં વાણી, એ ન્યાયે જ્યાં લગી પોતાની તૈયારી ન હોય ત્યાં લગી સાક્ષાત સર્વજ્ઞ ભગવાનના દર્શન કે વાણીથી પણ સૌ ઉપકાર થાય. નાની તો શું, પણ સર્વજ્ઞ ભગવાન તીર્થંકર હોય તો પણ એનો કાંઈ ઉપકાર થાય ને, નિમિત્ત નૈમિત્તિક સંબંધ ન ભજે, ઉપકાર ન થાય એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ન ભજે. કોઈ કાંઈ કરી દેતું નથી પણ આ આત્મા સંસ્કાર નયે સંસ્કાર ઝીલનાર છે, સંયોગના સંસ્કાર ઝીલનાર છે, પ્રવચન સારમાં. પછી કુસંગ હોય તો એના સંસ્કાર ઝીલે અને સત્સંગ હોય તો એના સંસ્કાર ઝીલે. બેવનો સરખો જોગ થાય એટલે પાત્રતા અને સત્સમાગમ, એટલે કે સત્પુરુષ અને લાયક જીવનો જોગ થાય તો જ લાભ થાય, ઉપાદાન અને નિમિત્ત બંનેનો મેળ થાય ત્યારે. પણ પોતાને ગુણ ન થાય તેમાં જ્ઞાની પુરુષનો કે અન્ય કોઈનો દોષ નથી, એમાં તીર્થંકરે શું કરે ને જ્ઞાનીએ શું કરે, કેમ કે કોઈનું કાર્ય તો કોઈ કરી દેવાનું નથી. જ્યાં લગી સત્પુરુષની ઓળખ જીવને થઈ નથી ત્યાં લગી તેણે દેહના દર્શન કર્યા છે. ઓળખાણ થઈ નથી ત્યાં સુધી એણે શરીરના દર્શન, પૂદગળના દર્શન કર્યા છે, આત્માના દર્શન નથી કર્યા. કાં વાણીના દર્શન કર્યા છે તો બહુ બહુ સારું બોલે, એટલું સરસ સમજાવે, એવી છટા હોય છે, ફલાણું હોય છે, આવું સારું ગાઈ શકે છે, આવો કંઠ છે, એ બધા પૂદગળ છે. ત્યાં સુધી પૂદગળના દર્શન કર્યા છે ત્યાં સુધી આત્માના દર્શન નથી કર્યા. એ દેહના અને વાણીના વખાણ ત્યારે થાય કે આત્માના દર્શન થાય ત્યારે લાગુ પડે, ત્યાં સુધી તો નહીં. ત્યાં લગી જીવે દેહના દર્શન કર્યા છે, જળ પૂદગળના દર્શન કર્યા છે, એ જ લીખ્યું છે. એ જળ અને પૂદગળના દર્શન કર્યા છે, તેનું કારણ પોતાની ભૂલ છે અને સ્વછંદ છે. એ પોતાની ભૂલ છે અને પોતાનો એમાં અનાદિનો ચાલ્યો આવતો સ્વછંદ છે. સ્વછંદ અને પ્રતિબંધ જીવને અનાદિનો ચાલ્યો આવે છે. સત્સમાગમનું બળવાન ઉપકારીપણું ખૂબ ખૂબ કહ્યું છે. શું સત્સમાગમનું બળવાન ઉપકારીપણું છે તે ખૂબ ખૂબ કૃપાળુદેવે પણ કહ્યું છે અને અહીંયા ગુરુદેવ પણ તેનું અનુમોદન કરે છે. તેમના પત્રોમાં જોશો તો ખાસ શબ્દો આગળ સત પ્રત્યે લગાડેલો દેખાશે. શું હવે એમના શબ્દોની વાત કરે છે, એમના પત્રો છે એમાં જે શબ્દો રહેલા છે એમાં સત શબ્દનો પ્રયોગ એમણે ઘણો કર્યો છે. જેમ કે સત્કથા, સત્ધર્મ, સત્શાસ્ત્ર, સદગ્રંથ, સદવર્તન, સત્સ્રુત, સદવિચાર, સત્પુણ્ય, સન્માર્ગ, સત્પુરુષ. સન્માર્ગમાં સત્માર્ગનો તનો ન થાય છે. સન્માર્ગ, સત્પુરુષ, સદદેવ, સદગુરુ, સત્સમાગમ અને સદગુરુના આશ્રયનું યથાર્થપણું તેમણે જણાવ્યું છે. આટલા વિષયોનું યથાર્થપણું એમના પત્રોમાં આવે છે અને એમાં બધે સત શબ્દનો પ્રયોગ છે. ગુરુદેવ શ્રી પત્રો વાંચવાની ભલામણ કરી છે, એમ આવી ગયો એની અંદર. એવી તો આ ગુરુદેવના પ્રવચનો કૃપાળુદેવના આશ્રમમાં પણ આપણે મોકલ્યા છે, એથી આપણે એમના આશ્રમોમાં પણ ગુરુદેવે શું કહ્યું કૃપાળુદેવ વિશે એ લોકોમાં પણ ખબર, આપણા લોકોમાં ખબર નથી, એ લોકોમાં ત્યાં જ ખબર હોય. એટલે આપણા લોકોમાં અધૂર પૂરી ખબર નથી, અધૂરી ખબર છે ને, ગડબડ ઘણી છે. હા તો એ લોકોને તો ક્યાંથી ખબર હોય, અમને તો ગુરુદેવનો પરિચય નથી. એટલે આ પ્રવચનોના ગ્રંથો આપણે એમના આશ્રમોની અંદર પણ અને મુમુક્ષુઓમાં પણ ઠીક ઠીક પ્રમાણમાં મોકલ્યા છે. શું કહે છે કે તેમના પત્રો જોશો તો એમાં સત પ્રત્યે લગાડેલો દેખાશે. એમાં એમણે યથાર્થપણું સત્કથા, સદ્ધર્મ, સત્શાસ્ત્ર, સદગ્રંથ, સદવર્તન, સત્સ્રોત, સદવિચાર, સત્પુણ્ય, સત્માર્ગ, સત્પુરુષ, સદ્દેવ, સદગુરુ, સત્સમાગમ અને સદગુરુનો આશ્રય, એ બધાનું યથાર્થપણું કેવું હોય એ બધું જણાવ્યું છે. સ્વછંદ ત્યાગ અને ગુરુ આજ્ઞા વગેરે વાંચીને કોઈ માને કે એમાં પરાધીનતા જેવું દેખાય છે અથવા નિમિત્તાધીન પણ ઉપદેશ શું છે તો તેમ નથી, જોવા અભિપ્રાય ચૂકી રહ્યો છે. કોઈ એમ કે ભાઈ એ તો કૃપાળુદેવ તો બધું નિમિત્તાધીન ઘણી વાતો કરી છે, તો કે એમ છે નહીં. સતનો ભાવાર્થ સમજે તો તેમાં પરાધીનતા કે બીજો કોઈ વિરોધ નહીં આવે, ભાવ સમજવો જોઈએ. સત્સમાગમ શું કામ કરે છે તે સંબંધે કહેવામાં આવે છે, જે છે એમનું જ વચનામૃત છે કૃપાળુદેવનું, એમના જ વચનામૃતમાં છે કે ગિરિતિ વ્રતિ સ્થિર રાખે, દર્શન માત્ર છે નિર્દોષ હે. એ આગળની પંક્તિ છે, મંગલાચરણની આગળની પંક્તિ છે અને એ પત્રમાં પણ એ વાત છે. શુભાશુભ વડે રાગાદી પરિણતિમાં અજ્ઞાનપણે અટકવું થતું, તેને ટાળે એવો સત્સમાગમનો મહિમા છે. જે શુભાશુભ ભાવ વડે રાગાદી પરિણતિમાં જીવ અજ્ઞાનપણે અટકતો હતો એને ટાળી દે, એવા અજ્ઞાનને ટાળે એવો સત્સમાગમનો મહિમા છે. ત્રણેય કાળે સત્સમાગમનો મહિમા ઘણો છે, કેમ કે એ વિના જીવને માર્ગમાં ટકવું કે માર્ગમાં આવવું એ બની શકે એવો નથી. સુમંતજી પોતે તમારા ચરણ પ્રત્યે અમારા નમસ્કાર હો પ્રાપ્ત થાવ, કેટલી બધી નમ્રતા હતી. 453 નંબરનો પત્ર છે, 453 નંબરમાં એ વાત લીધી છે. હા, પોતે આત્મધ્યાન કરી શકે એવા સમર્થ જ્ઞાની પુરુષ હતા, છતાં પણ તે ગુણ સ્થાનમાં ધ્યાન નિરંતર રહે નહીં. એટલે જ્ઞાની પણ સત્સમાગમને ચાહે છે. તેથી જીવ સ્વભાવની જાગૃતિમાં નિશ્ચલ રહીને પોતાના સમ્યક દર્શન નિર્દોષ નિશંકપણે ટકાવી રાખે છે. જીવ સ્વભાવને સત્સમાગમમાંથી પ્રેરણા મળે છે, એ બળ મળે છે, અને જીવ સ્વભાવની જાગૃતિમાં પોતે નિશ્ચળ રહીને સમ્યક દર્શનને નાની પણ ટકાવી રાખે છે. દેહાદી સર્વપરદ્રવ્યની ક્રિયાથી પોતે જુદો રહીને જીવ પોતાના તદ્દન શુદ્ધ સ્વભાવને જાણે છે, જ્યારે પોતાનો અનુભવ કરે છે ત્યારે દેહાદી સર્વપરદ્રવ્યની ક્રિયાથી ભિન્ન પડીને પોતાના પરિપૂર્ણ શુદ્ધ સ્વભાવને અનુભવે છે. પરદ્રવ્યથી પોતે અસંગ છે, પરદ્રવ્યથી કેવળ અસંગ છે એમ પુરુષાર્થ વડે ભાન થતાં નિર્દોષ આત્મધર્મ પ્રગટે છે. પડતી વૃત્તિને સ્વભાવમાં ટકાવી રાખે તે ધર્મ છે, પડતી વૃત્તિને સ્વભાવમાં ટકાવી રાખે તે ધર્મ છે. ધર્મ એટલે ધારણ કરવું, પડતી વૃત્તિને ગિરતી વૃત્તિ સ્થિર રાખે, એટલે પડતી વૃત્તિને સ્વભાવમાં ટકાવી રાખે તે ધર્મ છે. અધોગતિમાં એટલે પરભાવમાં વિભાવમાં પ્રમાદમાં જવા ન દે અને સ્વભાવમાં સ્થિર રાખે તે ધર્મ. અપૂર્વ સ્વભાવ કે પ્રેરક સકળ સદગુણ કોષ હે, એવા છે. સત્સ્વરૂપ સમાગમમાં ટકાવીને સાધક સ્વભાવને પૂર્ણ કરે એવા પુરુષાર્થમાં સદગુરુ પ્રેરક છે અને તે સકળ સદગુણનો અનુપમ ભંડાર છે. કોષ એટલે ભંડાર, કોષ એટલે ભંડાર. તો કે સત્પુરુષ છે કેવા છે, કે સકળ સદગુણ કોષ છે, સકળ સદગુણોના કોષ છે અને અપૂર્વ આત્મ સ્વભાવમાં પ્રેરણા મળે એવા છે. સત્સ્વરૂપ સત્સમાગમમાં ટકાવીને સાધક સ્વભાવને ઠેક પૂર્ણ કરે એવા પુરુષાર્થમાં સદગુરુ પ્રેરક છે અને તે સકળ સદગુણનો અનુપમ ભંડાર છે. સ્વસ્વરૂપની પ્રતીતિ દ્રઢતર થતાં, સ્વસ્વરૂપની પ્રતીતિ દ્રઢ અને દ્રઢતર થતાં અધિક પુરુષાર્થ ઉપાડીને વિશેષ સાધકપણું જીવ પ્રગટ કરે છે. શું કરે છે? પોતાની પ્રતીતિ દ્રઢ કરે, વધારે દ્રઢ કરે અને અધિક પુરુષાર્થ ઉપાડીને પોતાનું સાધકપણું વિશેષપણે પ્રગટ કરે છે અને ઠેઠ સાતમું ગુણસ્થાન પ્રાપ્ત કરે છે. આ કાળમાં ઉત્કૃષ્ટ સાધકપણું ક્યાં સુધીનું છે? સાતમા ગુણસ્થાન સુધીનું, ત્યાં સુધી જીવ પહોંચી શકે છે. કે જે પૂર્ણપણે વિતરાગ નિર્વિકલ્પતાનું કારણ છે એ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં આવ્યા વિના કોઈ પૂર્ણ વિતરાગ ન થાય એટલે એ કારણ સુધી પહોંચી ગયા. ભલે કેવળ જ્ઞાન ન થયું પણ કેવળ જ્ઞાનના કારણ સુધી પહોંચી જાય. અને અંતે અને એ જીવ અંતે અયોગ્ય સ્વભાવને એટલે ચારિત્રની પૂર્ણતાને પ્રગટ કરનાર છે. મન વચન કાયના યોગથી સાવ જુદા પડી જશે, અયોગ્ય કેવળી થઈ જશે. પૂર્ણ યથાખ્યાત ચારિત્ર પ્રગટ થઈ અનંત અવ્યાબાદ સ્વરૂપ મેં સ્થિતિ કરાવનાર હે. આગળનું પદ લીધું જે અવતરણ ચિહ્નમાં છે એ મંગળાચરણના આગળના આગળના ચરણ છે બધા. કે અનંત અવ્યાબાદ સ્વરૂપ મેં સ્થિતિ કરાવનાર હે એમ ગુણ શ્રેણીનો ક્રમ જણાવી અપ્રમત દશા એટલે મુનિપણો પ્રાપ્ત થયા પછી સ્વરૂપમાં સ્થિર રહીને નિર્વિકલ્પ વિતરાગ દશા સાધે પછી બારમું ક્ષીણમો અને છેલ્લે અયોગ્ય દશા પ્રાપ્ત કરી છેલ્લામાં છેલ્લી પૂર્ણ પવિત્ર દશા મોક્ષ અવસ્થા છે. તે રીતે અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનહાર હે એમ સત્પુરુષના સમાગમનું યથાર્થપણું જણાવ્યું છે. અતિશયોક્તિ નથી કરી પણ યથાર્થપણું જણાવ્યું છે. કેમ કે એ પાયો છે. અયોગી ગુણ સ્થાન જે 14મું છે એ 14 ગુણ સ્થાન સુધી ચણતર પાયો ન હોત તો ટકત નહીં. સાદી અનંતકાળ પર પર્યંત અયોગી દશા રહીએ છે સિદ્ધ ભગવાનની અને મન વચન કાયના યોગ નથી. એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે તો જગતની કઈ વિચિત્રતા જાણવી બાકી રહી. હે જગતમાં કઈ વિચિત્રતાનો પાર છે? હે વિચિત્રતાનો પાર નથી. ત્રણેય કાળની વિચિત્રતાઓ એક સમયમાં જ્ઞાન ગોચર થાય છતાં ઉપયોગ સ્વરૂપમાંથી એક અંશે પણ આગો પાછો ન થાય અને એક સમય માટે પણ આગો પાછો ન થાય. હે એવી સ્થિરતા જામી એનો પાયો પણ કોક છે. એ પાયામાં સત્પુરુષ ને સત્પુરુષના વચનામૃત રહ્યા છે એમ અહીંયા કેવું છે ગુરુદેવને. એમ સત્પુરુષના સત્સમાગમનું યથાર્થપણું જણાવ્યું નિર્વિકલ્પ આનંદ ઘન પૂર્ણ બેહદ સુખ સ્વભાવ પ્રગટ કરવાનું સત્સમાગમ કારણ છે. આવું જે નિર્વિકલ્પ આનંદ ઘન પૂરેપૂરું બેહદ સ્વભાવ સુખ પ્રગટ થશે એના મૂળમાં પાયામાં શું ચીજ ઊભી છે? સત્સમાગમ ઊભો છે. ધ્યેયરૂપ જે પૂર્ણ પવિત્ર સિદ્ધ સ્વરૂપ છે ધ્યેય પૂર્ણતાનું જે ધ્યેય છે ને તેનું કારણ અયોગી સ્વભાવ છે અને તેનું કારણ સત્સમાગમ છે. વિકાસની ક્રમબદ્ધ શ્રેણી લીધી છે. જેવો ક્રમ શબ્દ અહીંયા લીધો શ્રેણી એટલે ઉત્તરો ઉપર ચડતા પરિણામ. ઉત્તરો ઉપર શ્રેણી એટલે વર્ગ. ઉપર ઉપરના વર્ગમાં જે પરિણામ ચડે એનો પણ એક ક્રમ છે અને અહીંયા એ બધી ક્રમની વાત લીધી છે. પત્ર ઉપરથી આ તો પદની રચના છે ને, મૂળ તો એમનો પત્ર છે અને એને એના એ પત્ર ઉપરથી આખું મંગળાચરણનું પદ આ બનાવેલું છે. ઓહો શ્રી સતપુરુષ કહેવત નામૃતમ જગહિત કરમ. એમાં વિકાસની ક્રમબદ્ધ શ્રેણી લીધી છે. પ્રથમ દર્શન માત્રથી નિર્દોષ તે સમ્યક દર્શન પ્રાપ્તિ છે. દર્શન માત્રથી નિર્દોષ એમ કહીને તે સમ્યક દર્શનની પ્રાપ્તિ છે. પછી સાધક સ્વભાવની વૃદ્ધિ થતા અપ્રમત સંયત અને પછી પૂર્ણપણે વિતરાગ તે 13મું ગુણ સ્થાન વિતરાગ ભગવાન અને પછી મન વચન કાયાના સર્વયોગ રહિતનું અકંપ અયોગી 14મું ગુણ સ્થાન એ પ્રમાણે સર્વે શુદ્ધ સ્વભાવનું કારણ સત સમાગમ જ છે. મૂળમાં સત્સમાગમ છે. ગુરુદેવે સત્સમાગમનો કેટલો મહિમા કર્યો. નહીંતર લોકો એમ જાણે છે
તો કૃપાળુદેવે ભલે આ મહિમા કર્યો, આપણે ગુરુદેવે ક્યાં એટલો મહિમા કર્યો છે? ગુરુદેવે એટલો જ મહિમા કર્યો છે જેટલો કૃપાળુદેવે કર્યો છે, ને એને કૃપાળુદેવે કર્યો છે અને પોતાનું એમણે પૂરેપૂરું અનુમોદન આપ્યું છે. પણ જેનાથી ગુણ ન પ્રગટે તે સત્સંગ ન કહેવાય, પણ જેનાથી ગુણ ન પ્રગટે તે સત્સંગ ન કહેવાય. શ્રીમદે શ્રીમદજીએ પત્રે પત્રે અંતરનાદથી, જુઓ શું કેટલાય પત્રોમાં પત્રે પત્રે અંતરનાદથી પુરુષાર્થ સહિત એક જ ભણકાર ગજાયો છે કે સત્સમાગમ જ એક કલ્યાણકારી છે. એવું ગુરુદેવનું અનુમોદન કેટલું છે કે આ પત્રોમાં એમનો અંતરનાદ છે. ખાલી આપણે કાગળ લખીએ એવું સાધારણ વાત નથી, એમાં એમનો અંતરનાદ છે. અંતરનાદ એટલે આત્મા જે પરમાત્મા છે એમાંથી જે દિવ્ય ધ્વનિ નીકળે છે એ દિવ્ય ધ્વનિના નાદને અંતરનાદ કહેવામાં આવે છે. પછી છદ્મસ્થની વાણી હોય તો દિવ્ય ધ્વનિ છે જ્ઞાનીની, અને કેવળીની વાણી હોય તો પણ એને દિવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. એમનો અંતરનાદ છે, દિવ્ય ધ્વનિ છે. શું એમાં પોતાના પુરુષાર્થ સહિત પછી વાત લખે છે, એમને મધ્યથી લખી તંગ નથી. શું પોતે પરિણમતા પરિણમતા લખે છે વાત, શું કહે છે? જેમ ગુરુદેવ શ્રી પરિણમતા પરિણમતા વ્યાખ્યાન કરતા હતા, એમને બીજા વિદ્વાનો સામાન્ય માણસો ભાષણ કરે એમ વાત નથી. શું એ તો એમનો રણકાર જ જુદો હતો. આ આત્મા એમ કહેતા આત્મા અંદર ખડો થઈ ગયો હોય, એમના શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં આત્મા ખડો થઈ ગયો હોય, એમ અંતરનાથી આત્મા શબ્દ આવે તો એ એક શબ્દમાં આત્મા એવા 18 અક્ષરના એક શબ્દમાં અનંત આગમ રહેલા. કેમ કે અનંત આગમ ક્યાંથી નીકળ્યા? આત્મામાંથી નીકળ્યા, અહીંયા બહારથી નીકળ્યા નથી. એમ એવો એવો રણકાર હતો. એટલે પુરુષાર્થ સહિત અંતરનાદથી પુરુષાર્થ સહિત એક જ ભણકાર ગજાયો છે કે સત્સમાગમ જ એ કલ્યાણકારી છે. હે મુમુક્ષુ જીવો, તમને સત્સમાગમ જ કલ્યાણકારી છે. જો શબ્દ વાપર્યો, હા, કે તમારે અત્યારે તમારી ભૂમિકાની અંદર સત્સમાગમ જેવું કોઈ ઉપકારી નથી. બીજા સાધનને ગૌણ કરીને, બીજા સાધનનો આગ્રહ છોડીને સત્સમાગમને વિશેષપણે ઉપાસવો. પ્રથમ દર્શન માત્રથી નિર્દોષ તે સમ્યક દર્શનની પ્રાપ્તિ છે. આ વાક્ય સવિસ્તર સમજાવો. દર્શન માત્ર પહેલા પ્રથમ શબ્દ છે તેનો અર્થ શું શું છે? જુઓ, ગીર્તિ વૃત્તિ સ્થિર રાખે દર્શન માત્ર છે નિર્દોષ હૈ. એમાં પ્રથમ શબ્દ ક્યાં છે? છેલ્લી લીટી વિકાસની ક્રમવત શ્રેણી લીધી છે. પ્રથમ દર્શન માત્રથી નિર્દોષ, પ્રથમ એટલે પહેલું સમ્યક દર્શન થાય ને, ચોથા ગુણસ્થાનથી પહેલું સમ્યક દર્શનનું ગુણસ્થાન લીધું છે. એટલે પહેલું સમ્યક દર્શન, પછી સાધક ભાવની વૃદ્ધિ થઈ. પહેલું સમ્યક દર્શન થયું પછી સાધક ભાવની વૃદ્ધિ થઈ, એમ ક્યાંક ક્રમ બતાવવા માટે, ગુણસ્થાનનો ક્રમ બતાવવા માટે સમ્યક દર્શન પહેલું છે માટે પ્રથમ શબ્દ વાપર્યો છે. પછી સ્વભાવ સાધક ભાવની વૃદ્ધિ થઈ, અપ્રમત સંયત થયા, સાતમા ગુણસ્થાને આવ્યા. પછી પૂર્ણ વિતરાગ થયા, તેરમું ગુણસ્થાન થયું. અને પછી મન વચન કાયાના યોગના સર્વયોગ રહીતપણે અકંપ યોગી 14મું ગુણસ્થાન થાય. આ પ્રમાણે શ્રેણી લીધી છે. આ જે મંગળાચરણ છે ને એમાં આ બધી શ્રેણી લીધી છે. એમના પત્રમાં પણ આ બધી શ્રેણી લીધી છે. એટલે સમ્યક દર્શન પહેલું આવે છે માટે પ્રથમ શબ્દ લીધો. શું? અને ગીર્તિ વૃત્તિને સ્થિર રાખે એટલે જીવને અધોગતિમાં લઈ જતા. પોતે કહ્યું છે પ્રવચનમાં, સ્પષ્ટીકરણ આપ્યું છે ગુરુદેવશ્રીએ, કે અધોગતિમાં લઈ જતા એને બચાવે છે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવે છે. કોણ? સત્સમાગમ અને સત્પુરુષના વચનો, એમ કહેવું છે. ગુરુદેવ તો સમ્યક દર્શન ની વાત લીધી છે. ગુરુદેવ તો અહીંયા સમ્યક દર્શન ને નિર્દોષ, તેથી જીવ સ્વભાવની જાગૃતિમાં નિષ્ફળ રહે પોતાનું સમ્યક દર્શન નિર્દોષ નિશંકપણે ટકાવી રાખે છે. ગુરુદેવ અહીંયા સમ્યક દર્શન ની વાત લીધી છે. શું કહે છે? લોકો પોતાના સ્વછંદે શાસ્ત્ર વાંચીને ઊંધું કાઢે છે અને તે ભવસાગરમાં ડૂબે છે. પોતાના અભિપ્રાયથી શાસ્ત્ર વાંચે, પોતાના ઊંધા અભિપ્રાયને દ્રઢ કરે અને ભવસાગરમાં ડૂબે છે. શાસ્ત્રો જાણવાથી મોક્ષ થતો હોય તો પાનાનો મોક્ષ પહેલાથી જ વો જોઈએ. ગુરુદેવે કેવી વાત લીધી છે? શું કે શાસ્ત્રો વાંચવાથી મોક્ષ થઈ જવું તો પહેલા તારા પહેલા તો એ પાનાનો મોક્ષ થઈ જવો જોઈએ. ઘણાએ આત્મસિદ્ધિ મોઢે કરી છે, મગજમાં ભરી છે, કંઠસ્થ પણ કરી છે અને રોજ ભૂલી જાય છે, પણ અંદરથી ભાવ અને અર્થ સમજ્યા વિના અથવા પ્રયોજન સમજ્યા વિના, આશય સમજ્યા વિના ઉતાતની કલ્પનાથી અર્થ ધારે છે પણ એમ મેળ બેસે નહીં. કેમ કે ઘણી વાતો એવી આવશે મેળ નહીં કરી શકતા. શું મેળ કરવો? એ બહુ મોટી વાત છે. મેળ કરવો એ બહુ મોટી વાત છે. મોટા ભાગે મેળ નહીં થવાથી જ ગાડું ગબડી જાય છે. કેમ કે અનેક વચનો એવા છે જુદી જુદી ભૂમિકાના, કે સામાન્ય મનુષ્યને કે સામાન્ય મુમુક્ષુને સત્સમાગમ વિના એનો મેળ બેસાડી શકે નહીં, અને મેળ બેસાડે વિના એમને માચા કરે પોતાની મેળે એટલે ગાડી ઊંધે ઊંધે પાટે ચડી જાય. માટે સત્સમાગમ વડે આત્મસિદ્ધિનો અંતર્ભાવ એટલે આશય સમજવાની જરૂર છે. એ સત્સમાગમે સમજવું જોઈએ. આપણે માગણી આવી છે કે ભાઈ આપણે આ ગુરુદેવના પ્રવચનો આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપરના પહેલેથી અહીંયા સ્વાધ્યાયમાં એટલે એકવાર આપણે વંચાઈ ગયા છે, ફરીને આપણે એમ કે આ પ્રવચનોનો સ્વાધ્યાય શરૂ કરીએ રાતના સ્વાધ્યાયમાં. કારણ કે અત્યારે તો 5 દિવસમાં તો મર્યાદિત પાનાના સ્વાધ્યાય થશે. પોતાની મેળે વાંચી જવાથી સમજાય નહીં, એની પછી સત્સમાગમે ચર્ચા થાય, છણાવટ થાય તો સમજાય, અને સમજ્યા વિના ગુણ પ્રત્યે નહીં. સમજ્યા વિના તો લાભ થવાનો, ગુણ એટલે લાભ થવાનો પ્રશ્ન રહેતો નથી. જ્ઞાનીનો આશય સમજ્યા વિના, જો આશય શબ્દ લીધો છો, ભાવાર્થનો લીધો, જ્ઞાનીનો આશય સમજ્યા વિના કલ્પના કરવાથી શું થાય? પોતે કલ્પના કરે પોતાની યોગ્યતાને પોતાની મતિ અનુસાર, હં, તો એનાથી શું થાય? કે એનાથી કાંઈ લાભ થાય નહીં. સમયસારમાં તો સાધારણ માણસને અઘરું પડે છે, પણ આમાં ઘણી સહેલી ભાષા મૂકી છે. સમયસાર છે એ સાધારણ માણસ માટેનો ગ્રંથ નથી, એ અમુક યોગ્યતા પછીનો ગ્રંથ છે. અને યોગ્યતાપૂર્વક વાંચે તો જ્ઞાન પ્રાપ્તિ થયા વિના રહે નહીં એવો ગ્રંથ છે. ને એના બે પુરાવા છે, શ્રીમદજી પણ એનો પુરાવો છે અને ગુરુદેવ પણ એમનો પુરાવો છે. સમયસારથી જ્ઞાન થાય છે એનો જીવતો જાગતો પુરાવો આ બે જગ્યાએ છે. બાકી તો ઘણાને થયું છે, આપણને ખબર નથી કે કેટલાને જ્ઞાન થયું, પણ આ બે મહાત્માઓ તો પ્રસિદ્ધ છે કે જેમને સમયસારથી જ્ઞાન થયું. હવે આપણે પણ વાંચીએ અને આપણને જ્ઞાન ન થાય એ શું બતાવે છે? કે નિમિત્તનું તે છે પણ ઉપાદાનની ખામી છે. એ ખામીની પૂર્તિ કરવામાં આવે તો સમયસરથી જ્ઞાન થયા વિના રે ને એવો ગ્રંથ છે, પણ એ સામાન્ય મનુષ્યનું કામ નથી એમ કે છે. શું સમયસાર તો સાધારણ માણસને અઘરું પડે, કઠણ પડે, પણ આમાં ઘણી સહેલી ભાષા કરી છે, મૂકી છે. માટે આત્મસિદ્ધિ બધાએ, જો પછી બાળ ગોપાલ તથા બધા ભાઈ બહેનો એમ બધાએ અંતરપટમાં કોતરાઈ જાય તેવી રીતે, ખાલી મુખપાઠ નહીં કરવાનો, અંતરપટમાં કોતરાઈ જાય તે રીતે મુખપાઠ કરીને ધારી રાખવા યોગ્ય છે. ભલે મુખપાઠ કરો પણ અંતરપટમાં કોતરાઈ જવો, અને અંતરપટમાં કોતરાઈ જશે તો મુખપાઠ તો થઈ જ જશે. એનું જ રાત દિવસ મનન કરવાથી પોતાની જાતનો નિર્ણય આવશે. આમાંથી તમને આત્માની ઓળખાણ થશે, જાતનો નિર્ણય આવો એટલે સ્વરૂપની ઓળખાણ થવી. કેમકે એમાં ત્રણેય સંકેતની વાત લીધી છે, પહેલા સંકેતની પણ વાત લીધી છે, બીજા સંકેતની પણ વાત લીધી છે, અને પરમાર્થ ત્રીજા સંકેતની પણ વાત લીધી છે. અને એ એક જ માર્ગ છે, પહેલું બીજું ને ત્રીજું થાય એ જ સમ્યક દર્શનનો ઉપાય છે. બીજો કોઈ આડોવડે જાય તો કંઈ થાય એવું નથી. હા, કહીએ કેવું અરે એવી કે કડીઓમાં ઘણું રહસ્ય ભરેલું છે. એમણે બહુ સમર્થ પુરુષ હતા ને, સમર્થ પુરુષ હતા એટલે એક કડીમાં આ જુઓ ને, જો પ્રગટે શું વિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. શું વિચારણાથી નિર્વાણ પદ સુધીની યોજના એક કડીમાં લઈ લીધી. સમર્થતા છે પોતાને, વાતને કહેવાની સમર્થ પણ ઘણું છે. જેને મોક્ષની ઈચ્છા થઈ છે તેણે સત્સંગને જ ઉપાસ વો સર્વ સાધનને અપ્રધાન કરીને, બીજા ધર્મ સાધનોને ગૌણ કરીને, પૂજા ભક્તિ બીજા યાત્રા અને જે કાંઈ બીજા ધર્મ સાધન ગણાય છે એમાં સત્સંગને મુખ્યપણે ઉપાસવાની શ્રી ગુરુની આજ્ઞા છે. કેમકે બીજા સાધન કોઈ સીધું સમ્યક દર્શનનું કારણ નથી, સમ્યક દર્શનનું નિમિત્ત કારણ સત્સંગ છે. સત્સમાગમની ઉપાસના કરવી હોય, એટલે એ જ કીધું છે, શું સત્સમાગમની ઉપાસના કરવી હોય તેણે બાહ્યના સાધન અપ્રધાન કરીને, બીજા સાધનો બહારના સાધનો છે એ બધા બાહ્ય સાધનો છે એને અપ્રધાન એટલે ગૌણ કરીને આત્માને ગવેષવો, એને પોતાના આત્માને ખોજવો, એટલે દેહાદીની સંસારની તથા સંસારના સુખની વૃત્તિ છોડી દેવી અને સત્શાસ્ત્ર સત્સંગનું બળવાનપણું સમજીને તેનો ખૂબ પરિચય કરવો એમ અનંત જ્ઞાની ભગવંતોએ કહ્યો છે. આ ગુરુદેવના વચનો છે. શું કહે છે એમના જે વચનો છે, તેને આત્માને ગવેષવો અને આત્માને ગવેષવો હોય તેને સત્સંગને ઉપાસવો, એ એમના પત્રમાં છે. એટલે ગુરુદેવ ત્યાં સુધી વાતને લંબાવી છે અને એમાં સૂચના એ કરી કે તમારે દેહાદીને સંસારને અને સંસારના સુખની વૃત્તિ છોડી દેવી. એટલે જે સુખ બુદ્ધિ છે એ સુખ બુદ્ધિ મળી પડે એ જાતનો તમને મુમુક્ષુની ભૂમિકામાં વૈરાગ્ય હોવો જોઈએ. અને નિરસપણું એ સુખ બુદ્ધિને કારણે ઉદયમાં રસ આવે છે. મોડી પડે તો ઉદયમાં રસ ન રહે ને વૈરાગ્ય રહે તો આ સત્સમાગમ સફળ થાય. એમ જ છે, એ તો સત્સમાગમનું મહાત્મ્ય સમજાય તો જેવું કારણ સેવે તે જાતનું કાર્ય અવશ્ય પ્રગટે છે. સત્સમાગમનું મહાત્મ્ય સમજાવવું જોઈએ કે આની કિંમત શું છે. આ કાળે યથાર્થ સત્સમાગમ બહુ દુર્લભ છે, અતિ અતિ દુર્લભ છે. તેથી કહ્યું કે અનંત અવ્યાબાદ સિદ્ધ સ્વરૂપને પમાડે એવું કારણ જે સત્સમાગમ અને સત્પુરુષ છે, એવું કારણ શું છે? સત્પુરુષ અને તેનો સમાગમ એટલે સત્સમાગમ છે. હવે નામ આપે છે એમાં આગળમાં મંગળાચરણમાં કે સહજાત્મ સહેજાનંદ આનંદ ઘન નામ અપાર છે. સતદેવ ધર્મ સ્વરૂપ દર્શક શ્રી ગુરુ હે સ્વરૂપ દર્શક શ્રી ગુરુ પારા વાર હે. જે કોઈ ગુરુમાં ભૂલ્યા તે દેવ ધર્મ ને શાસ્ત્રમાં ભૂલ્યા છે. ગુરુમાં થાપ ખાધી એ દેવમાં પણ થાપ ખાશે, ભૂલશે, ધર્મમાં પણ થાપ ખાશે અને શાસ્ત્રમાંથી પણ ઊંધું કાઢશે, એ બધે ભૂલશે. જેણે સાચા ગુરુને ઓળખ્યા તેણે સાચા દેવ ધર્મ અને શાસ્ત્રને સ્વીકાર્યા. જુઓ ગુરુનું પ્રાધાન્ય એટલું બધું લીધું છે, બાકી માય ત્રણેયને જોડ્યા છે અને આત્માને પણ માયનો છે. ઓળખ્યા વગર ભજે કેવી રીતે? ઓળખે શું? ઓળખે તો મહિમા આવે અને તો એની ભજના શરૂ થાય. 335ની અંદર 335 પુત્રમાં એમનો વચનામૃત છે કે જે માત્ર સત્પુરુષને ઈચ્છે છે. માત્ર શબ્દ લીધો એટલે બીજું કઈ ઈચ્છે છે ને, હારે હારે ઈચ્છે છે એમની, એકલા સત્પુરુષને ઈચ્છે છે તે તેને ઓળખે છે. કોણ ઓળખે છે? જે માત્ર એને જ ઈચ્છે છે તે તેને ઓળખે છે અને તે તેને ભજે છે. પરીક્ષક થવું જોઈએ, પરીક્ષક થવા માટે યોગ્યતા કેળવવી જોઈએ. પ્રવેશ કરતી વખત નો આ વિષય છે. પ્રવેશ કર્યા પછી ગડબડ થઈ જાય. પહેલો પ્રવેશ કરવો ત્યારે પૂરેપૂરી પરીક્ષા કરવી જોઈએ અને એટલી યોગ્યતા પણ એ પહેલા કેળવવી જોઈએ. ના એમને જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી પરીક્ષામાં રહેવું જોઈએ, માન્યતામાં આવી જવું ન જોઈએ. લોલમાં લોલ કરીને માન્યતામાં ન આવી જવું જોઈએ. શું એટલે જે માત્ર સત્પુરુષને ઈચ્છે છે તે ઓળખે છે, ઓળખે છે તે તેને જ ભજે છે એટલો એનો મહિમા આવે છે અને તે તેવો થાય છે. કેવો થાય છે? જેવા સત્પુરુષ છે તેવો તે થાય છે અને તે મુમુક્ષુ ઉત્તમ કોટિનો મુમુક્ષુ ગણવા યોગ્ય છે. આમ ઓળખાણ ઉત્તમ કોટિના મુમુક્ષુને થાય છે. એમને સીધી ઓળખાણ થતી ગમે એને થઈ જતી નથી. એ તો બહુ મોટી વાત છે ભાઈ. એક વખત જો પણ ઓળખાણ થઈ હોત અનંત કાળમાં તો આપણો નિવેડો આવી ગયો હતો. એમાં તમે અમે બધાના ભૂતકાળ તો નથી ઓળખ્યા એ વાત છે. તીર્થંકરો મળ્યા, જ્ઞાનીઓ મળ્યા, નિગ્રંથ ગુરુ મળ્યા, પણ કાંઈ ને કાંઈ ગડબડ કરીને અયોગ્યતા રાખીને આપણે ઓળખાણું નથી. હવે જાગૃત થઈએ, એ વિષયમાં જાગૃત થઈએ. શું કે છે? એણે આત્માને માન્યો છે, એણે સ્વીકાર્યા દેવગુરુ ધર્મ સત્પુરુષને સ્વીકાર્યા, તેણે આત્માને માન્યો છે, નહીતર આત્માને પણ માન્યો નથી. પણ જો ભ્રાંતિ છે તો તેનું બધું માનેલું મિથ્યા છે. એનું બધું માનેલું ભ્રાંતિમાં છે, એનું તો કોઈ માન્યતા સાથી નથી. કાંઈ સુધી રાખે સમય છે.